મૂળની સાથે મેળ છે એવા કવિ, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, હાસ્યકાર, ચરિત્રકાર ચંદ્રકાંત શેઠ આપણી સાથે છે. આપણે એમની સાથે થોડીક વાતો કરીશું. ઋણાનુબંધ વિશેની ખૂબ સરસ વાત ધૂળમાની પગલીઓમાં આપે અંતે કરી છે એ આ ક્ષણે મને યાદ આવે છે, તો શ્રોતાજનોને પણ એનો આસ્વાદ મળે એ માટે જરા વાંચી સંભળાવશો?
હા યોગેશભાઈ, હું પોતે માનું છું કે ઋણાનુબંધ બહુ મહત્વનો શબ્દ છે અને જીવનમાં અને સર્જનમાં એનું એક બહુ મહત્વનું પ્રદાન પણ છે, તો હું આ વાંચું છું. ફકરો આ ઋણાનુબંધ સાચે જ અદભુત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસના સાથે બાંધી રાખે છે, જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે, જે નહોતું તે તમારું થતું તમારી પાસે આવે છે, તમારા શબ્દમાં એ પોતાને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર, જે કંઈ હોય આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત કદાચ. આજે તો તકલીફો છતાં, દોંગાઈને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે, એના હાથમાં જામ છે ને તે છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત, બધું જ છે મહેરબાન, બધું જ. એક જ ઘૂંટને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ઘૂંઘટમાં, શબ્દમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે. મારી કને મીન જેમ સળવળતા મારા શબ્દ કને.
વાહ, ખૂબ સૂક્ષ્મતાથી ઋણાનુબંધ વિશેની વાત કરી. હવે કવિ તરીકેના તમારા ઘડતરમાં બુદ્ધ સભાનો કેટલો ફાળો અને બુદ્ધ સભાના વિશેષ અનુભવો?
એ ઘણો મોટો ફાળો. મને જ્યારે ખબર પડી કે અહીંયા દર અઠવાડિયે બુદ્ધ સભામાં મળાય છે, ત્યારે બધા કવિ મિત્રો સાથે મળતો, બધા પિનાકીન ઠાકોર, પ્રિયકાંત, નિરંજન ભગત અને એવા તો અનેક વડીલો અને મિત્રો ત્યાં આવતા, બારગામથી સુંદરમ કે રાજેન્દ્ર શાહ વગેરે આવ્યા હોય તો એ પણ આવે, એટલે એક જાતનો સત્સંગ ત્યાં ચાલતો. બીજું કે કવિતાની કોઢ જેવું એક હતું, એટલે એમાં જે કાવ્યો લઈએ, જુએ, તપાસે અને એમાંથી કહેવા જેવું કે કમ્પેરિઝન થાય સારા ખરાબ કાવ્યનું અથવા વિલક્ષણ કાવ્યનું, એટલે એને કારણે એક રૂચિ ઘડાઈ, સર્જનની એક દિશા મળી, દ્રષ્ટિ મળી, અને એને હું બહુ મહત્વનું મારી ઉપલબ્ધિ માનું છું. હું એમ કહી શકું કે યુનિવર્સિટીમાં ગુજરાતીમાં આપણે જે શિક્ષણ મેળવીએ એનાથી કદાચ આ કુમાર કાર્યાલયમાં જે મળ્યું છે એ જરાય ઓછા મહત્વનું નહીં હોય, એટલે એનો બહુ ભારે મહિમા મને છે. મને લાગે છે કે સર્જનની આવા પ્રકારની જે સમિતિઓ છે અથવા આવા પ્રકારના મિલનો છે એ વધુમાં વધુ થવા જોઈએ, અને એ રીતેનો મોટો લાભ છે. એવો જ લાભ મને રે મઠનો છે. રે મઠમાં પણ મિત્રો સાથે, અલબત્ત હું રે મઠનો કાયદેસર સભ્ય ન ગણાવ, પણ એ બધા મારા મિત્રો હતા અને એમની બેઠકમાં પણ મને બહુ જ આનંદ આવતો અને ઘણું બધી નવી રીતે નવી જોવાનું, વિચારવાનું, સમજવાનું, આપણી પરંપરાઓ છે એને કેવી રીતે આપણે જોવી જોઈએ, મૂલવવી જોઈએ, એ બધાની દ્રષ્ટિ મળી. એ દ્રષ્ટિએ જ પછી તો કામ કર્યું છે સાહિત્યની અંદર, એમ હું સમજુ છું.
તમારી ભીતર રહેલા નંદ સામવેદી, ચંદુડીઓ, કવિશ્રી ચંદ્રકાંત શેઠ, વિદ્યાપીઠવાળા શેઠ સાહેબ, આ બધાની વચ્ચે અંદર અંદર લડાઈ કેવી ચાલતી રહે છે અને અંતે વિજય કોનો થાય છે?
એમાં એવું છે, વિજય નહીં, વિજયનો પ્રશ્ન બહુ નથી. માણસ અનેક સ્તરે કામ કરે છે. હું એક ઠેકાણે ભાઈ છું, કોઈ ઠેકાણે ભત્રીજો છું, કોઈ ઠેકાણે હું પતિ છું, કોઈ ઠેકાણે હું ટીચર છું. માણસ અનેક સ્તરે કામ કરે છે. હું પિતા પણ છું ક્યાંક, અને ક્યાંક હું માસા કે મામા કે ગમે તે હોઉં, એટલે સંબંધોની જે જટાજાળ છે એમાં ક્યાંક કોક રીતે કોઈ ને કોઈ સ્તરે આપણે કામ કરવાનું રહે છે. તો આવી રીતે કામ કરતા કરતા જાત ભાતના અનુભવ થાય, પણ મૂળ અનુભવ જે સાહિત્યમાં અત્યંત અગત્યનો છે એ તમારા માયલાની સાથેનો, તમારા મેળનો છે.
બહુ મોટી વાત.
એ જો તમારો ન હોય, એ જો મુખ્ય તાર જો તમે ચૂકી ગયા, તો પછી તમે ખોવાઈ જાઓ છો. અને શબ્દમાં ખોવાવાનું નથી, શબ્દમાં પ્રવેશીને તમે પોતાને નવા રૂપે પકડવાના છે, અને એ કામ મને લાગે છે બહુ અગત્યનું છે.
બહુ સરસ. ભીતરથી સર્જકતાના મોજા પર મોજા પર મોજા ઉછળતા આવે એના રહસ્યની કશી વાત કરશો? ક્યારેક ગીતના મોજા આવે ત્યારે ઝુમખે ઝુમખા ગીતો પ્રગટે, તો ક્યારેક આધુનિકતાના મોજા આવે ત્યારે કોઈ ચોક્કસ વેનમાં આધુનિક કાવ્યોના ગુચ્છના ગુચ્છ વહેવા લાગે. આવા મોજાઓના વિસ્મયની અને રહસ્યની કશીક વાત.
આ જે છે ને, હું રેડિયોની પરિભાષામાં કહું, ટ્યુનિંગનું કામ છે. એવું છે કે આપણું જે આપણે જેમ સ્ટેશન મેળવીએ છીએ, અમુક રીતે ટ્યુન કરીએ છીએ, એટલે બરોબર એના મોજા પકડાય અને બરોબર રીતે સંભળાય છે. આપણી જે જાત છે એની, આ સમગ્ર જે વૈશ્વિક વિશ્વ છે એની સાથે આપણું ટ્યુનિંગ કરવાનું હોય છે. અને વૈશ્વિકતા અને અંગતતા, આ બેની એવું એક બિંદુ શોધવાનું હોય છે. જો તમને એ બિંદુ જડી જાય તો કામ થઈ જાય છે. અબ હમ અમર ભયે, એ જે કવિની લાગણી છે, એ લાગણીનો તમને ચમત્કાર ત્યારે સિદ્ધ થાય છે. એટલે માણસ શિવોહમ શિવોહમ કરે છે ને, હું આ નથી હું આ નથી હું આ છું, તો આપણે કોણ છીએ, કોહમ, તો એનો જવાબ જે તમારે શોધવાનો છે. એના માટે આ આખો સાહિત્ય છે. એ સાહિત્યને એ અર્થમાં જોવાથી તમને વધારે વધારે ઉડાનથી, વધારે સંકુલતાથી જે મર્મ છે સાહિત્ય તત્વનો, સાહિત્ય પદાર્થનો, એ પામી શકાય છે. એ પામવા માટેનો આપણો આ ઉપક્રમ છે. એટલે હું જે સમજું છું એ સમજું છું કે આપણે એ ઉપક્રમ તરફ જવા માટે થઈને આવી ડૂબકીઓ મારવાની હોય છે.
તમારી કવિતાઓમાં સ્વરૂપ વૈવિધ્ય તથા વિષય વૈવિધ્યની થોડીક વાત.
હા, એટલે
અનેક સ્વરૂપોમાં તમે કામ કર્યું છે.
ખરો, મને એમ લાગે છે કે ટૂંકા સ્વરૂપો સાથે મારું વધારે બંધ. બેઠક ને બેઠક જે લાંબા પ્રકારો છે, નવલકથા વગેરે, એમાં યુ હેવ ટુ સીટ. તમારે સંકલ્પપૂર્વક કલાકો બેસવું પડે, કામ કરવું પડે. એટલે એવા કાવ્ય પ્રકારોમાં મારું મને લાગે છે કે કામ કઈ પ્રમાણમાં જોઈએ એટલું નથી થયું, ઓછું થયું છે. અને એ પ્રકૃતિની સાથે છે. ટૂંકા રૂપોમાં જલ્દી જલ્દી બેસાય છે, એનો એક મોજું આવે છે, એ તમે પકડી લે, તમે એટલું જે પતી જાય, કામ પૂરું થાય. આવા જે મોજા આવે છે એ મેં કહ્યું ને, આ ટ્યુનિંગ થાય છે ત્યારે આવે છે. અને ત્યારે તમારી પાસે રવિન્દ્રનાથને આવું થતું, અમુક કાવ્યના એવો એક આવે અને એની અંદર 10-15-20-25 કવિ રચનાઓ થઈ જાય, પછી એ કામ પૂરું થઈ જાય, વાદળું બધું વરસી જાય, એટલે એ રીતે આખું થાય. પણ એવી રીતે આપણે તો કઈ રવિન્દ્રનાથ ક્યાં ને આપણે ક્યાં, પણ મુદ્દો એ છે કે એ જે પ્રકારે આપણી ચેતનામાં એવા જયારે મોજા ઉછળે અને એવું ટ્યુનિંગ થાય ત્યારે આપણને આવા કેટલીક સરસ અનુભવો થાય છે. અને એ વખતે વિષય સામગ્રી વસ્તુ એનો કોઈ મહિમા નથી હોતો, જે રૂપમાં પ્રગટ થાય એ રૂપમાં પ્રગટ થવા દેવું. એટલે કે ફોર્મ છે, કન્ટેન્ટ પોતે જ પોતાનું સ્વરૂપ લઈને આવે છે. એટલે મારે જે વસ્તુ પ્રગટ કરવી છે એનું સ્વરૂપ લઈને જ જાણે કે પ્રગટ થતી હોય એવો અનુભવ થાય છે. પણ સદભાગ્ય એવું થયું છે કે મુક્ત ગીત ગઝલમાં પણ મારો સંકલ્પ નથી, પણ અમુક વખતે એ મોજું આવ્યું પછી બંધ થઈ ગયું. ઘણી વાર
સંગ્રહ થઈ ગયા પછી ગઝલો જોવાની
લખાય પણ નહીં, લખવા બેસું તો ધરાર નિષ્ફળ જો. એટલે આ પણ છે કે અમુક સ્વરૂપોમાં અમુક વખતે કામ નંદ સાંવેદીની રીતે આજે હું કદાચ ન લખી શકું, હું લખવા જઉં તો પણ કદાચ સંભવ છે કે ના લખી શકું. એવો એક ઢાળો, એવો એક મૂળ આવે છે. તમારે માણસ મનોવિજ્ઞાન કે માનસ શાસ્ત્ર, એની ભૂમિકા પણ લિટરેચરમાં સ્વીકારવી જ પડે.
તમારી કવિતા ઊંડે અને ઊંચે પેલે પાર ભણીની ગતિ સાધતી રહી છે. તમારી કવિતાની ત્રિજ્યા પણ કશીએ આભડછેટ વિના સતત વિસ્તરતી રહી છે. તો તમારી કવિતામાં મનુષ્ય માટેની તેમજ સમાજ માટેની નિસ્બત વિશે થોડી વાત કરશો?
એટલે મને એવું લાગ્યું, હું તો રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછેરેલો, પણ પછી રૂઢિ મને પકડી શકી નથી. અને ત્યારે પણ હું બહુ પેલો જેને કહેવાય ને પ્રશ્નક તરીકે હતો, મને અમુક જાતની વસ્તુઓ ગમતી પણ નથી, જેમ કે આભડછેટ, હું એનો ભયંકર દુશ્મન આજે પણ છું. મને કોઈ દલિતને દીન દલિતને એ અમુક રીતે શબ્દ વાપરે તોય નહીં ગમે. એ બધા જ આપણે છીએ.
ગાંધી સંસ્કાર
આપણે છે નહીં, સંસ્કાર ગાંધી સંસ્કાર કે એવું નથી, પણ મને એમ પહેલેથી છે કે આત્મવત સર્વભૂતેશ, એટલે તમે ભેદ કરી જ ના શકો. એ ભેદ કરવું એ હલકાપણું છે. વધારે વધારે ખરાબ તો પેલો ભેદ કરે છે એ જ. ભેદ બુદ્ધિ હોઈ જ નહીં શકે, સાહિત્યમાં ના હોઈ શકે. એટલે મને સતત આ એક એ રહ્યું છે. મારા પિતાશ્રી સામે મારો મોરચો આ રીતે હતો. એમને ઘણી વસ્તુઓ પસંદ મારી નહોતી પણ આવતી, મને એ આ બાબતમાં હું એમને માનું જ નહીં કે અમુક બાબતોમાં કહું કે તો બધા સાથે આપણો એક સુમેળ હોય અને એ જ પરમ પરમાત્માને એ જ માન્ય છે. આ તમારો આખી સૃષ્ટિ છે એની અંદર તમે એક યુ આર અ પાર્ટ ઓફ ઇટ, તમે એના એક ભાગ છો, પણ તમે સર્વસ્વ નથી. તમારી પાસે એક છેડો છે, બાકીનું બધું તમારી પાસે નથી. એટલે યુ શુડ ઓપન ટુ ઇટ. તમારે વ્યાપક માટે ખુલ્લા રહેવું જોઈએ અને જે કંઈ આવે એ સ્વીકારવાની પણ તૈયારી રાખવી જોઈએ. એટલે મને લાગે છે કે જે લોકો બંધ બારીઓ બંધ કરી દે છે કે બારણા બંધ કરી દે છે, સાંકળા મનના થઈ જાય છે.
આપે લેખનની શરૂઆત કવિતાથી કરી, પણ આપના ગદ્યમાંથી પસાર થનાર કોઈ પણ ભાવકને એવું ચોક્કસ થાય કે ગદ્ય લેખન આટલું મોડું શા માટે?
એ મને પણ રહસ્ય લાગે છે. અને કદાચ કવિતાનું એનું કારણ છે, બાળપણમાં હું પેલા જોડકના એ બધું કરતો, એમાંથી મને બાળ જીવનના એ બધા કાવ્યો વાંચતો, એમાંથી હું કવિતા લખતો, એટલે એમાં મારું કામ ચાલ્યું. પછી હું જયારે એમાંથી કંટાળ્યો, આમાં મારું આવું બન્યું છે કે હું એક સ્વરૂપમાં કામ કરીને કંટાળું છું ત્યારે બીજા સ્વરૂપમાં જઉં. એવી રીતે એક વાર એવું પણ થયેલું, મને હજી યાદ છે, અને એક મારા મિત્ર કવિ, નામ પણ યાદ છે પણ બોલીશ નહીં, એમણે અછાંદસ મેં લખ્યું તો એ ફાડીને પછી અમુક રીતે મારી મજાક પણ કરે, મને યાદ છે. પણ પછી મેં એવા અછાંદસ લખ્યા કે કદાચ કેટલાક મિત્રોને એ ખૂબ ગમ્યા પણ ખરા. એટલે આવું છે કે એ આવા પડકારો પણ આવે છે. પણ મુદ્દો એ છે કે આપણે કંટાળીએ એકથી. મેં ગઝલ લખી એટલે એમ નહીં કે ગઝલકાર થવું છે માટે, પણ હું અમુક સ્વરૂપમાં કંટાળ્યો એટલે હું બીજું સ્વરૂપ અજમાવું છું. આપણે જોઈએ આ ભાષામાં પણ બોલી જઈએ શું થાય છે, તો એ બોલવા એનો પણ એક મજા હોય છે. તમે જે છો એ તો છો જ, પણ ત્યારે કોઈ જુદી રીતે પણ થઈ શકાય કે નહીં તો એ કરવામાં શું વાંધો છે? આ આફ્ટરઓલ ખેલ છે. લાભશંકર તો ખુજલી છે કવિતા, હું ખેલ કહું છું, આ ખેલ છે. અને તમે એક રીતે શબ્દની સાથે હું એક રીતે રમું, અનેક રીતે રમી શકું, અને આટલી રીતે રમ્યું એટલું જ રમાશે નહીં, ભવિષ્યમાં બીજી રીતે પણ રમી શકાય. તો આ ગદ્ય પણ ખેલ છે.
અને ખુજલી કહો, લીલા કહો.
હા જી, લીલા વધારે સારો શબ્દ છે. આ લીલા શબ્દનું અંગ્રેજીમાં ભાષાંતર નથી થઈ શકતું, એવો સરસ. આપણે કેટલાક શબ્દો માટે અભિમાન લેવું જોઈએ કે બ્રહ્મ છે, લીલા છે, રસ છે. આ એવા ઉત્તમ શબ્દો આપણી પાસે છે કે જેનો અનુવાદ અંગ્રેજીમાં પણ શક્ય નથી. એ જે કરતા હોય એ માત્ર અમુક હદ સુધી જ કરી શકે છે. એટલે આપણને આપણું પોતાનું જો લઘુતા ગ્રંથિ ન હોય તો આપણને આપણી પોતાની ભાષા માટે પણ એક આવો ભાવ સદભાવ થવો જોઈએ.
અહમને ઓગાળવાની વાત તમારી કવિતાઓમાંથી સતત જોવા મળે છે. કે ઉદાહરણ તરીકે પહેલા બે સંગ્રહોની કવિતાઓમાંથી પ્રગટ થતા હું એના વિવિધ રૂપોને તપાસીએ તો એની અંદર નંદ સામવેદીના મૂળિયા પણ મળી રહે. અસલ ચંદ્રકાંતને પામવાની શોધ પ્રક્રિયા માટે કદાચ કવિતાનું સ્વરૂપ નાનું પડ્યું, આથી નિબંધના સ્વરૂપ પાસે જવું પડ્યું. લીલા માટે બંને સ્વરૂપોમાં કેટલી મોકળાશ મળે. ઉઘાડ માટે નિબંધનું સ્વરૂપ કદાચ વધારે અનુકૂળ નીવડે.
એવું સવાલ નથી. ઉઘાડ તો કોઈ પણ સાહિત્ય કલા કલા માત્રમાં
ફલક માટે, કેનવાસ માટે.
કેનવાસ હું એમ કહું કે તમે આજે કવિતા લખો કે વાર્તા લખો એ કોઈ તાત્વિક ભેદ નથી. હું તો ચિત્ર કરો ને સંગીત કરો તો એમાં તમને આ અનુભવ થઈ શકે. સવાલ શું છે કે કયા માધ્યમથી? આ બધા માધ્યમો છે, એ દ્વારા તમે તમારી અંદરના ને કેટલો બહાર લાવો છો. છેવટે રસ કયો છે માણસનો? માણસનો રસ પોતાને સમજવાનો છે, પોતાને પામવાનો છે. પોતે પામી આપણે બેચેન બની જઈએ, આપણે આપણી જાતને ન પામીએ. આપણે જેમ મોઢામાં કશુંક હોય અને પકડાય નહીં તો આપણે જેમ બેચેન થઈ જઈએ છીએ, દાંતમાં કશું ભરાય નહીં, તો એવા પ્રકારની એક કોન્શિયસનેસ છે કે જેનાથી આપણે બેચેન થઈ જઈએ, આપણે પામી ના શકીએ, પકડી સમજીએ નહીં. તો એ કુદરતે આપણામાં એવી સંપ્રજ્ઞતા આપણને વારસામાં મૂકેલી. માણસ એ રીતે જુદો પડે છે. માણસ કલાકારનું કલાવાળું પ્રાણી છે, એ રીતે જુદું પડે છે. તો એ તો તમારો સાહિત્ય કલાનો ભાગ છે, તેની અંદર આ તત્વો તો આવે જ કે તમારી આસપાસ જે કઈ છે એ બધાને સમજવું અને રીબાઈને સમજવાની વાત તો ઉમાશંકર કરે, તો એ સમજવું અને આ લિટરેચર ફોર અન્ડરસ્ટેન્ડિંગ સેક આવું હરિશ્ચંદ્ર ભટ્ટે કહ્યું, તો એ સમજવું એ કોઈ ખોટી વાત નથી, એ કોઈ બૌદ્ધિક પ્રક્રિયા કરતા અનુભવ દ્વારા સમજવાની વાત છે.
બહુ મોટી વાત
આ માત્ર કઈ માત્ર બૌદ્ધિથી અમે સમજીએ છીએ એવું માનવું, એવું કવિતા દેવાળાએ કરેલું, અમે મેં રઘુવીરે વિરોધ કરેલો કે આ ના ચાલે સમજવાનું, એમ સમજવું એ કઈ ગુનો છે, ખોટું છે, એમાં સમજો કઈ વસ્તુ નવી થઈ પણ એ ભાષામાં વાપરો છો તો ભાષાની સાથેનો વ્યવહાર તો ભાષાની રીતે જ થાય, તો તમે એને પકડો ભાષામાં અને એ વસ્તુ પકડાય ત્યારે એનો એક આનંદ હોય છે, કશું પમાય ને એનો આનંદ હોય છે, તો એ આનંદની વાત છે, આ પામવાની પ્રક્રિયા છે.
લાવ શંકર ઠાકર કહે છે તેમ નંદ સામવેદીના નિબંધોમાં સંવેદનશીલ મનુષ્યનો મુંજારો પ્રગટ થાય છે. અત્યારે આજની પરિસ્થિતિમાં આ મુંજારો સતત વધતો જાય છે ત્યારે નંદ સામવેદી કેમ ચૂપ છે?
ચૂપનો સવાલ જ નથી,
બીજા સ્વરૂપમાં એ વસ્તુ
બીજી રીતે પ્રગટ થાય છે. તમે જે પાછળ જે હમણાં થોડા કાવ્યો કર્યા એમાં જે કુવાવાળા ને બધા અમુક જાતના કાવ્યો કર્યા છે એમાં આ વાત કરી જ છે. એટલે મુંજારો તો શું છે કે જયારે આપણી અંદરનું તત્વ કે સત્વ દબાય છે ત્યારે એક અકળામણ તો થાય ને. તમે તમારી આજુબાજુ તમે માણસ ગરીબ હોય અને પીડાતો હોય તો આપણે એટલા તો નગરોલ નથી કે દુઃખ ના થાય, દવાના પૈસા ના હોય ને કોઈ વેસાતું હોય તો એ આપણે જોઈને કેવી રીતે તટસ્થ રહી શકીએ? માણસ હોઈએ તો દુઃખ તો થાય ને, તો એટલું દુઃખ તો થાય તો એ મને વિચલિત કરે અને ક્યારેક મારી ભાષાને પણ હચમચાવે તો શું ફેર છે? ભાષા પણ કઈ મારી ભાષા છે ને, મારી જીભ ઉપર, એટલે હું જીવતો છું તો ભાષા છે. ભાષા હું જીવતો ના હોય તો ક્યાંથી હોય? તો એ જે ભાષા આ જે જીવાડે છે મને, જે જીવન છે એની સાથે સંકળાયેલી આ બધી વસ્તુઓ છે, તો જીવનનો દ્રોહ કરવાનો કઈ અર્થ નથી, એ તો બેવકૂફી છે. કળાની વાત કરીને જીવનનો દ્રોહ કરવી એના જેવી તો બેવકૂફી કેવી રીતે ચાલે? અલબત્ત જીવન એ કળા નથી, પણ જીવન વિના કળા પણ નથી.
લાવો સાંધી દઉં તથા એ બાલ્કનીવાળી છોકરી અને જેવી અદભુત કલાત્મક વાર્તાઓ આપ્યા પછી તમારી ભીતરનો વાર્તાકાર પણ ચૂપ છે. ઘણી બધી વાર્તાઓની પણ તમારી પાસે અપેક્ષાઓ હજી છે, આના વિશે કશું? હજી વાર્તાઓ
વાર્તાઓ મને ખબર નહીં, આમાં શું છે, બેસવું પડે છે. મેં જોયું વાર્તાઓ લખવા, નિબંધ લખવા, બધામાં પ્રયત્નપૂર્વક સંકલ્પપૂર્વક બેસવું પડે છે. મારે બેસવામાં જ પ્રોબ્લેમ છે. બેસવું પછી જો એના ટ્રાન્સમાં આવી જઉં, ખોવાઈ જઉં, તો અદભુત મજા આવે છે. પણ એ બેસવા, પરીક્ષામાં જેમ વાંચવા બેસવામાં જેમ તકલીફ પડે ને, આપણે વાંચવું હોય બેસવું હોય તો એ જેમ તકલીફ પડે એવી જ તકલીફ પડે.
તો એક વિનંતી કરવાનું પણ મન થાય કે અન્ય કામો થોડાક ઓછા કરીને સર્જનાત્મક કામો છે એ માટે આસનસ્થ થાઓ.
એટલે ભગવાને મને એવું સોંપ્યું છે કે બે બાજુ ચાલે છે, એટલે સાહિત્ય કોષમાં પણ કામ કર્યું અને આ વિશ્વકોષમાં પણ કામ ચાલે છે, જોડણીમાં પણ કામ ચાલે છે, વિરામ ચિહ્નમાં પણ કામ કર્યું, એટલે આવા બધા પ્રૌઢ શિક્ષણમાં કર્યું, બાળ સાહિત્યમાં પણ કર્યું અને આ બધામાં પ્રૌઢ શિક્ષણ વાળામાં તો સલાહકાર હતો. એટલે આ બધા કામોમાં મને
બધા ક્ષેત્રો
મને એનાથી લાભ થાય છે કે હું ઘડાઉં છું. મારો મુદ્દો તો આ છે કે હું આ બધાને કારણે નવી નવી રેન્જમાં કામ કરું છું, જેથી મને શીખવા મળે. આમાં મારો સ્વાર્થ છે. એકવાર હું નિયામક થયો સાહિત્ય પરિષદની અંદર, તો નિયામક થવાથી પણ મને શીખવા મળ્યું. એ શીખવા મળ્યું કે માણસો સાથે કે પટાવાળા કે ક્લાર્ક કે બધાની સાથે વ્યવહાર કેવી રીતે થાય, તો એમાંથી પણ મને સમજવા મળ્યું મનુષ્યના સ્વભાવ. અને આ બધું સર્જનમાં ગમે ત્યારે ગમે તે રીતે કામ લાગી શકે. જે કઈ ફીડ થાય છે તમારા કોમ્પ્યુટરમાં એ ક્યારે કઈ રીતે કામ લાગશે તો ખબર પડશે.
ક્યારે
પણ યુ શુડ ઓપન ટુ ઇટ, તમે બંધ ના કરી શકો તમારી જાતને, ઇટ શુડ બી ઓપન.
જેને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું તે ધૂળમાની પગલીઓ કેવી રીતે જન્મી? ધૂળમાની કેટલી પગલીઓ નાજુક નમણી રૂમઝૂમતી જડી આવી, થીંગડીવાળી ચડ્ડી અને બાંડીઓ પહેરી ફરતો પેલો બચુડો, કવિતાવાળો ચંદુડીયો અને વિદ્યાપીઠવાળા શેઠ સાહેબનો સુમેળ કઈ રીતે સધાયો?
આમાં એક જ વાત છે, હું તમને બહુ ફ્રેન્કલી કહું, કદાચ એ નોંધાઈ નથી એટલે અહીં નોંધાશે પણ, અને આ ફેક્ટ છે. એટલે એવું થયું કે મેં ઉદ્ગારમાં કંઈક લખું એમ મનહર કહ્યું, મનહરનો મારા પર બહુ મોટો ઉપકાર, મનહર મોદી. એટલે એને મને કહ્યું કે તમે કંઈક, તું કંઈક લખ, પછી શેના વિશે લખું. પછી મને એક અમારી થીસીસ પણ છે, માણસ કોઈના ઉપર લખે કે ના લખે, જેને ઉત્તમમાં ઉત્તમ વિષય પોતાની જાત છે, કે જેના વિશે એ વધારેમાં વધારે સચ્ચાઈથી અને વધારેમાં વધારે ઉડાનથી અને વધારેમાં વધારે ઉત્તમ રીતે લખી શકે, લખાય એવું સવાલ છે પણ લખી શકે, શકે કહું. હવે મારો મુદ્દો આ છે કે એ મેં શરૂ કર્યું, પછી છેવટે મને જાત જ જડી, મેં લખ્યું, લખીને હું એટલો બધો શરમાયો, પછી મેં પાછું માગ્યું. ત્યારે મેં ત્યારે પેલો હેન્ડ કમ્પોઝ થયો, એટલે ઉદ્ગાર માટે કમ્પોઝ થયો. પછી મને મનહરે એમ કહ્યું, પંડિત તને ખબર ના પડે, આ બરોબર છે. અને ખરેખર હું તમને કહું કે પહેલો હપ્તો આવ્યા પછી, ઇન્કલુડિંગ ઈશ્વર પેટલીકર, અનેક મિત્રો, કેટલાકના કાગળો પણ છે મારી પાસે, એ અનેકે એટલું બધું એના વખાણ કર્યા અને એટલું બધું રૂચ્યું કે પછી એ આખું ક્લિક થઈ ગયું. આ મને આકસ્મિક રીતે લાગે, મારાથી થતા થઈ ગયું, અને મારે કંઈ બનાવટ કરવાની નહોતી. હું બનાવટ તો મને ભયંકર રીતે પીડે છે, હું બનાવટનો માણસ. મને સૌથી વધારે રોષ હોય અને સૌથી વધારે અણગમતું હોય તો દંભ છે, મને દંભને પસંદ જ નથી. દંભને કારણે જે મળતું હોય આપણે નથી જોઈતું, આ બહુ સીધી વાત છે.
એટલે જ તમારી બધી, એમાં બધું સહજ.
એટલે મને જે લાભ મળ્યો, મને જે લાભ મળ્યો, આ બધું જોતા અને જાતને જોવાનો મારો જ ખેલ હતો, આતો મેં જ મારો ખેલ પાડેલો, તો એમાં મને મજા આવી. અગેઈન હું જાણે કે ફરી પાછું એ જીવન, નોસ્ટાલ્જિયા કહો તો નોસ્ટાલ્જિયા, એમાં મને વાંધો નથી, પણ એક વાર ફરી જાણે જીવવા મળ્યું. હવે એ તો મોટી વાત છે ને, સ્વાદ છે એનો. આપણને જે મીઠાઈ ચાખી હોય એ ફરી જો ચાખવા મળે તો એમાં શું ફેર, મજા ના આવે, કેમ ના આવે?
પોઈન્ટ ઓફ રેફરન્સ પણ બંને
બદલાઈ જાય. અને એમાં બીજો એક મળ્યો,
બાળક બની જો અને એટલી ઉંમર પછી હાઈટ પરથી પાછું,
એ વાત શરૂઆતમાં જ કરી છે,
એટલે આના કારણે વસ્તુ લક્ષિતા સરસ રીતે
બરોબર છે. એટલે એનો ખેલ છે ઓબ્જેક્ટિવ,
એટલે જેમ આમાં જાતને
ઓબ્જેક્ટિવિટી ને સબ્જેક્ટિવિટી નો ટિપિકલ ખેલ,
ટિપિકલ ખેલ. હા હા, એક્ઝેક્ટલી. તો જેમ આમાં જાતને જોઈ, એમ હાસ્ય ક્ષેત્રે પણ હાસ્યકારોને સૌથી વધારે જાત પર જાતને સંડોવીને હસવાની વાત આવે, અને આમાં જાતની સાથે પાછા એને પણ તમે સંડોવ્યા. એટલે હાસ્ય ક્ષેત્ર તથા હળવી શૈલીના આપે પાંચેક પુસ્તકો આપ્યા છે, તો હાસ્ય નિપજાવવાની કળા વિશે કશુંક
પાંચેક આપ્યા છે, બીજા બે ત્રણ થઈ શકે, પણ મૂળ સવાલ એ છે કે કોણ વાંચે છે અને કોણ સમજે છે. આ પણ એક મુદ્દો છે. આપણે ત્યાં કમનસીબે જે અમુક પ્રકારના તટસ્થ અને કમિટેડ અને જેને જે આ બધું જુએ ને કરી શકે એવા માણસો પ્રમાણમાં ઓછા લાગે છે. એટલે હું તો એમ કહું, મારી વાત તો જવા દો, પણ અનેક એવી કલમો છે જે વર્ષોથી લખે છે, એના વિશે કોઈ કશું જ કહી શકતું નથી, કારણ કે કોઈ વાંચતું નથી. આ એક બહુ મોટો મુદ્દો છે. નામ લઈએ તો સારું ના લાગે, પણ એ માણસ આટલા વર્ષોથી કામ કરે, કુક તો કહો કે કેવું લખે છે, પણ એનો સમય જ નથી હોતો. અને આ તેનો ચડી ગયો બોલ, એનો ચડી ગયો. આ જે ચાલે છે એ બહુ સારી વસ્તુ તો નથી જ. એટલે સાહિત્યમાં આપણે ત્યાં વધારેમાં વધારે સમીક્ષા, ઉમાશંકર તો વારંવાર કહેતા, તે સમીક્ષા અને ખાસ કરીને સમકાલીન સાહિત્યની સમીક્ષા વધવી જોઈએ. કમનસીબે નથી વધતી, અને જે સમીક્ષાને નામે ચાલે છે, કેટલું તો માર્કેટિંગ હોય છે, કેટલું એડવર્ટાઇઝિંગ હોય છે, આ ન ચાલે. તમારે કૃતિને બરોબર રીતે જોઈ સમજી, તમને આનંદ થયો કે ન થયો એની નિખાલસ વાત, અને એવું કરનારા થોડાક માણસો વધવા જોઈએ. અને આ બીજું શું છે કે એ એપ્ટિટ્યુડ વાંચવાનો વધવો જોઈએ. અત્યારે કમનસીબી એ છે કે વાંચવાનું
ઓછું થતું જાય છે.
હા, છાપાથી વધારે આગળ કોણ કેટલું વાંચે છે, આ બહુ મોટો મુદ્દો છે. અથવા સેક્સ સસ્પેન્સ ને એવું બધું જે આવતું હોય એવા મેગેઝીનો, કે એનાથી કામ ચાલે છે, તો એ તો કેવી રીતે ચાલે? આપણે કઈ જાસૂસી કથાઓ વાંચીને જિંદગી ગોઠવવાની છે? આ ક્લાસિક્સનું શું થશે? આ બધા જે લખ્યા છે, આ રવીન્દ્રનાથ કોણ વાંચશે, કે શેક્સપિયર કોણ વાંચશે, કે ઓથે આ કાલિદાસ, કે આ બધું કોણ વાંચશે? વ્યાસ કોણ વાંચશે? ઉમાશંકર તો એમના ઘરમાં એ કહેતા હતા કે વ્યાસ અને રામાયણ અને મહાભારત, એ તો બહુ મોટામાં મોટા આપણા સ્ત્રોત છે. હવે આપણે આપણા સ્ત્રોતનો ઉપયોગ ના કરીએ? એમને તો કર્યો છે
બિલકુલ,
પણ આ આપણો સવાલ છે. અને ચિત્તાંશ તમે જો બધા તેજસ્વી કવિ એનો ઉપયોગ કરે
મીઠ ઉપર જઈને જટાયું વગર,
તો આપણે પણ એ રીતે એવા દિશામાં પણ જવું જોઈએ એવું લાગે. હું નથી ગયો એ મારી પોતાની નબળાઈ છે અથવા તો મારી મર્યાદા છે,
એટલે
મને લાગે છે કે એ બધું કરવું જોઈએ એવું મને લાગે છે.
વૃક્ષને જેમ પાન ફૂટે એમ કવિને કવિતા પંક્તિ ફૂટે એ સાચું, પણ આ માટે ભીતરની ભણીને ખાતર પાણી પણ મળતા રહેવા જોઈએ, જે તત્વજ્ઞાન, ઇતિહાસ, ભારતીય સાહિત્ય, પાશ્ચાત્ય સાહિત્યના તેમજ મનુષ્યના અને જીવનના અભ્યાસ થકી મળતા રહે. સર્જનની સાથે સાથે તમારો અભ્યાસ, સાધના, તપ પણ સતત ચાલતા રહ્યા છે, એની થોડીક વાત કરશો?
એમાં મને મોટામાં મોટો પ્રભાવ એક સીધો કહું તો રાવળ સાહેબમાં. રાવળ સાહેબને મેં ક્યારેય તૈયારી વગર વર્ગમાં આવેલા જોયા નથી. હવે જે કામ કર્યું અને હું જૂની પરંપરામાં અમુક રીતે તૈયાર થયેલો છું, એટલે એ પરિપાટી એ છે કે આપણે જે અભ્યાસ કરીએ એમાં ગદ્દારી ન કરાય. મારે જો તમારા વિશે લખવું છે તો મારે પૂરેપૂરો વાંચીને જ કામ થાય, નહીં તો એ અસત છે, જૂઠ છે, બનાવટ છે. એવી બનાવટ ભાષામાં, સાહિત્યમાં ન કરાય. પૂજાની ઓરડીમાં તો આપણે ચોખ્ખા રહેવું જોઈએ ને, તો આ આપણી સાહિત્યની ઓરડી એ પૂજાની ઓરડી છે. એમાં આપણે બને એટલા સચ્ચાઈથી, નિખાલસતાથી કામ કરવું જોઈએ. એટલે પછી જે કામ હાથમાં લીધું એ પૂરેપૂરું કરવું જોઈએ. એટલે એ રીતે મારા સ્ટડી થયા છે. હું જે કામ મને સોંપવામાં આવ્યું હોય એમાં પછી હું બને એટલું સરખું કરવા પ્રયત્ન
કરું. રિલકે, એપ્સોડ, આ બધા લેખો,
એ બધું શાંતનું, કલમ, આનંદનું, આ બધાના કામ કરે, તો એ બધા કામ મેં આવા ભાવથી કરે. અને એમાંથી મને ખરેખર તો મારી એક થીસિસ આ છે કે જે કામ કરે છે એનો વિકાસ થાય જ છે. સાચું દિશામાં સારું કામ કરવાથી કોઈ માણસનું નુકસાન થયું હોય એવો મારો પોતાનો અભિપ્રાય નથી. તો એ તો હું સાહિત્યનું કામ કરતો અને સચ્ચાઈથી ને સરસ રીતે કરવા પ્રયત્ન કરું, હું પુરૂષાર્થ કરું. મારો પુરૂષાર્થ હોઈ શકે, મારી સિદ્ધિ હોય કે ન હોય અલગ વાત છે, પણ એ હોવી જોઈએ આ મને લાગે છે. એટલે એ પ્રામાણિકતાનો પ્રશ્ન છે, આપણી પોતાની અંગત ઓનેસ્ટીનો સવાલ છે, એ રહેવું જોઈએ હું માનું છું.
બિલકુલ.
અને અધ્યાપનમાં પણ મારે આ કરવું જોઈએ. હું શિક્ષક હોઉં, છોકરાઓને મારે ભણાવવાનું હોય તો મારે તૈયાર થવું જોઈએ. સ્વાધ્યાય, પ્રવચનાભ્યામ, મા પ્રમદિતવ્યમ, સીધી વાત છે.
એટલે આ રીતે સતત તમે મૂલ્યોનું જતન કરતા રહ્યા છો, પણ સતત મૂલ્યોનો હ્રાસ થતો જાય છે એ આજની પરિસ્થિતિમાં. મૂલ્યોના જતન માટે તમારે સંઘર્ષ પણ કદાચ કરવો પડતો હશે.
ઘણો ચાલે છે, આંતરિક રીતે તો ઘણો ચાલે છે. ઘણે ઠેકાણે મારી જીભથી તકલીફ પણ કેટલાકને કરું છું ને હું પણ તકલીફમાં મુકાવું છું. મને એનો બહુ અફસોસ એ અર્થમાં નથી કે આપણે જે સાચું કરવું છે થયું ન થયું, પરિણામ આવે એ તો આવે ના આવે આપણા હાથની વાત નથી. પણ આપણે કોઈ એવું ના કહી શકે કે આપણે અહીંયા બરોબર નથી કર્યું, આપણાથી થાય. આપણે બધું જ કરી શકીએ છીએ એવું મિથ્યાભિમાન પણ નથી સારું. એટલે સાહિત્યની અંદરના પ્રદેશમાં હું બને ત્યાં સુધી કહું છું કે આપણને જેટલી સચ્ચાઈ રાખીને કામ થાય એટલું કરવું. અને એ રીતે સર્જનનું હોય કે વિવેચન હોય, અનુવાદ હોય કે સંપાદન હોય, બધામાં હું કામ કરું છું.
તમારી અંદર એક કેળવણીકાર સતત જાગૃત રહ્યો છે, તો બાળકોથી માંડીને પ્રૌઢો સુધી શિક્ષણ અને કેળવણી માટે તમે સર્જનાત્મક કામો કયા કયા કર્યા એની ટૂંકમાં વિગત થોડી છે.
જેમ કે પ્રૌઢ શિક્ષણના ગીતો લખ્યા છે. મારું એક કાવ્ય તો પ્રૌઢ શિક્ષણમાં જનગણ મન નહીં માફક ગવાતું હતું, ગવાય છે કદાચ. અને એવી રીતે વિદ્યાપીઠમાં એવા કામો ઘણા બધા મેં કર્યા, બાળ સાહિત્યમાં પણ કર્યા. હું એમ માનું છું કે એ ક્ષેત્રમાં મારે વધુ કામ કરવું જોઈએ, એ મારાથી થયું નથી, પણ મને લાગે છે કે આપણે કરી શકીએ.
તો ચંદ્રકાંતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.